આજે આપણે પ્રાર્થનાને ધ્યાનમાંની છેલ્લી પ્રાર્થના જોઈ રહ્યા છીએ, આજે પૂરું કરી રહ્યા છીએ આપણે. આ પ્રાર્થના છે 23 ઓક્ટોબર 1937ની. ગયે વખતે જોયેલી પ્રાર્થના હતી 24 નવેમ્બર 1931. 6 વર્ષ પછી આ છેલ્લી પ્રાર્થના લખાઈ છે. ગયે વખતની પ્રાર્થનામાં માતાજીએ કહ્યું છે કે પ્રભુ, તારું કાર્ય કરવા માટે હું ઠેઠ જડ તત્વમાં ઉતરી. શ્રી અરવિંદ અને માતાજીના વિચારો એવા છે કે જ્યાં સુધી આપણે પ્રભુના પ્રકાશને આપણા સ્વરૂપમાંના દરેક તત્વમાં સ્થિર ન કરીએ અને ત્યાં એ કામ ન કરે, એને શુદ્ધ ન કરે, એને દિવ્ય ન બનાવે, ત્યાં સુધી એ તત્વ પ્રભુનું કાર્ય કરી શકતું નથી. જેમ એમ કહેવાય છે કે રેતીમાંથી કાચ બને છે, કે રેતીમાંથી એને જ ગરમ કરો તમે, ઓગાળી નાખો, તેમાંથી કાચ બને છે. કે પણ રેતી પોતે સૂર્યનો પ્રકાશ આરપાર પસાર કરી શકતી નથી, પણ કાચ પસાર કરી શકે છે. એમાં આપણા બધા તત્વો છે એટલા બધા અશુદ્ધ છે, એટલા બધા અપારદર્શક છે, એટલા બધા તમોગ્રસ્ત છે કે એ એક્ટિવ થતા જ નથી, સક્રિય બનતા નથી પ્રભુના કાર્ય માટે. અને થાય છે તો એ યોગ્ય રીતે સક્રિય બનતા નથી, જે રીતે સક્રિય બનવું જોઈએ એ રીતે સક્રિય બનતા નથી. દાખલા તરીકે એકાદી વ્યક્તિ ભાવમાં આવીને પ્રભુનું પ્રભુની સેવા તરીકે કાર્ય કરે, કોઈ મંદિરમાં જતો હોય અને ત્યાંના બાવાજી અથવા મહંત કે એમ કરો ને, આજે તમે અહીંયા જરા પોતા મારા નાખશો, તો કે હા મહારાજ એમાં શું, લાવો પોતા, ભગવાનનું કાર્ય છે, તમે પોતા મારી નાખો છો. પોતા મારવાનું કાર્ય કર્યું, તમે ભગવાન માટે કાર્ય કર્યું એ વાત સાચી, પણ એ વખતે તમારી ચેતના તો તમે દર વખતે રહ્યો છો જેવી રીતે જીવો છો ને એવી ચેતનામાં હોય છે, ત્યાં આપણી ભૂલ થઈ જાય છે. સમજી ગયા તમે? મૂળ આપણી ચેતનામાંથી પ્રભુનો પ્રકાશ આરપાર જવો જોઈએ, એ જતો નથી આપણો. પછી શું થાય છે કે ધીમે ધીમે થોડુંક શુદ્ધ થઈ જાય આપણી આપણી પ્રકૃતિ, આપણા બધા તત્વો શુદ્ધ થાય તો પછી એક ભાવ આવે છે, હું પ્રભુ માટે કાર્ય કરું છું, હું પ્રભુ માટે કાર્ય કરું છું. છતાં પણ એનો ભાવ શું રહે છે કે પ્રભુ જુદા છે, એ ક્યાંક આકાશમાં, ઉર્ધ્વમાં, સ્વર્ગમાં, બીજે ક્યાંક રહેલા છે અને હું તો અહીંયા છું. પ્રભુ કૃપા કરે તો મને થોડાક વિચારો આવે સારા, એવી રીતે સમજે છે અને એક એક ભાવમાં આવીને કાર્ય કરતો હોય છે. છતાં પણ એની પોતાની પ્રકૃતિ તો માનવ પ્રકૃતિ જ રહે છે, એ પણ પૂરું પ્રભુનું પૂરેપૂરું કાર્ય નથી. કાર્ય છે પ્રભુનું, બહારથી દેખાય છે કાર્ય, એ પણ પોતા જ કરે છે. અંદરનો ભાવ એટલો હોય છે કે હું પ્રભુ માટે સેવા કરી રહ્યો છું. આ બીજો તબક્કો છે, એમાં થોડો ભાવ હોય છે અંદર, તમારી ઉર્મિઓ, તમારું હૃદય, એમાં પ્રભુનો પ્રકાશ થોડોક ઝીલાય છે, પણ તમારું મન, તમારી ઇન્દ્રિયો, તમારું શરીર એમાં હજી ઝીલાયેલો હોતો નથી. સૂર્યોદય થાય તો શરૂઆતમાં પાસેનો જે પ્રદેશ હોય એમાં પ્રકાશ દેખાય, આગળ અંધકાર જ હોય. એ રીતે ફક્ત તમારા હૃદયમાં થોડોક પ્રકાશ દેખાય છે, બાકી તમારા બધા તત્વોમાં આજે અંધકાર ફેલાયેલો હોય છે. ઉષા, વેદો એને ઉષા કહે છે, એ ઉષા ઉગમ પામી. પછી તમે થોડાક હજી વધારે સાધના કરો છો, તપશ્ચર્યા કરો છો. તપશ્ચર્યા કરવી એટલે વધારે વધારે પ્રભુના ભાવમાં રહેવું, ધ્યાન રાખજો. પ્રભુનું સતત ચિંતન કરતા રહેવું, એમના માટે અંદરથી પ્રેમ નિર્માણ થતો રહેવો, હૃદય ગદગદ થવું જોઈએ, આંખોમાં આંસુ આવવા જોઈએ, એ પ્રકારે કંઈક ભાવ નિર્માણ થતા હોય ત્યારે તમારા હૃદયમાં પ્રકાશ ફેલાવા લાગે છે. તમે જોશો કે કોઈ વખત ભાવમાં આવીને તમારું હૃદય ગદગદ થઈ ગયું હોય, કોઈ મંદિરમાં દર્શન કરતા વખતે, પૂજાપાઠ કરતા વખતે આંખોમાં આંસુ આવી ગયા હોય, એ પછી થોડી વાર પછી તમને એકદમ મનમાં શાંતિ લાગે છે, આનંદ આવે છે, તમને એમ લાગે જીવન કૃતાર્થ થયું, સારું સરસ જીવન થયું, સરસ અનુભવ આપ્યો, એ પ્રકારની શાંતિ અને આનંદ પ્રકટ થવા લાગે છે. એ શાંતિ અને આનંદ પ્રકટ થાય તો સમજવું કે તમે તમારો પ્રભુ સાથે સંપર્ક સધાયો છે, નહીં તો નહીં. બીજા તબક્કામાં હૃદયમાં પ્રકાશ પડે છે. ત્રીજા તબક્કામાં તમારી બુદ્ધિમાં સમજણ પેદા થાય છે કે પ્રભુએ મને જીવન આપ્યું છે તો મારે પ્રભુ માટે જીવન ખર્ચવું જોઈએ, એ પ્રકારની સમજણ હોય છે. અને સમજણના કારણે તમારું હૃદય પ્રકાશમય થયેલું હોય છે, એટલે એ વખતે તમારું હૃદય પણ પ્રકાશિત થાય છે, તમારી બુદ્ધિ મન પણ પ્રકાશિત થયેલા હોય છે, થોડોક વધારે પ્રકાશ ફેલાય છે. આગળનો એક તબક્કો આવે છે પછી, એમાં તમે બહારનું જગત જોતા વખતે પણ હું જેમ પ્રભુનું બાળક છું તેમ સામેવાળો પણ પ્રભુનું બાળક છે, એની મારે સેવા કરવી જોઈએ, એ પ્રકારનો ભાવ આવે છે. તમારામાં જે પ્રકાશ હોય છે એ પ્રકાશના દૃષ્ટિએ તમે બીજામાં પણ પ્રકાશ જોવાને પ્રયત્ન કરો છો, પ્રભુનો પ્રકાશ જોવાનો. આ ત્રીજો તબક્કો છે. ચોથા તબક્કામાં તમને એવું લાગે છે કે મારા આખા શરીરના કોષે કોષમાં પ્રકાશ ફેલાઈ ગયો છે, બધી ઇન્દ્રિયોમાં અવયવોમાં શરીરના પ્રકાશ ફેલાઈ ગયો છે, અને મારું મન પણ પ્રકાશિત થઈ ગયું છે, મારું હૃદય પ્રકાશિત થઈ ગયું છે, મારી બુદ્ધિ પ્રકાશિત થઈ ગઈ છે, મારું શરીરના કણે કણ પ્રકાશિત થઈ ગયા છે. પણ છતાં પણ ભાવ શું હોય છે કે હું પ્રભુ કરતાં જુદો છું, અહંકાર હજી નષ્ટ થતો નથી. આ તબક્કો છે ચોથો કે પાંચમો જે હોય. તે પછી ઉપરનો તબક્કો એમ છે કે તમને વિચાર આવે છે કે મારું મન કંઈ મારું સ્વતંત્ર મન નથી, બધાનું મન ને મારું મન એ બધું મળીને એક વૈશ્વિક મન છે, એક યુનિવર્સલ માઇન્ડ છે. મારું શરીર અને બાકી બધાનું શરીર મળીને એક એક વૈશ્વિક શારીરિક તત્વ છે, વૈશ્વિક બુદ્ધિ છે, વૈશ્વિક હૃદય છે, એ પ્રકારનો ભાવ આવે છે. અને પછી તમે ધીમે ધીમે પોતાના વ્યક્તિગત અહંકારમાંથી ઉપર ઉઠો છો અને વૈશ્વિકતામાં અનુભવ કરો છો, અને તમને એમ લાગે છે કે તમે બધાની મારફત ધીમે ધીમે કામ કરી રહ્યા છો, બધા તમારા જ અવયવો છે, બધા દ્વારા તમે જુદી રીતે કામ કર્યા છો, પણ આ એક અવયવ છે, માર્ગ છે કામ કરવાનો, એ તમારે વધારે વધારે પાસેનો માર્ગ છે, એના દ્વારા પણ તમે કામ કરો છો. આ છઠ્ઠી અવસ્થા છે. અને સાતમી અવસ્થામાં તમે જે વૈશ્વિક સ્વરૂપે અનુભવતા હો છો એનું પણ તમે વિલય પ્રભુમાં કરી નાખો છો, અને હું તો પ્રભુનો પોતાનો જ અંશ છું અને પ્રભુ પોતે જ કાર્ય કરી રહ્યા છે, મારું તો આમાં કોઈ અસ્તિત્વ જ નથી, એ પ્રકારનો ભાવ આવે છે. અને સપ્ત ભૂમિકા કહેવામાં આવે છે યોગમાં. રામને વિશ્વામિત્ર દશરથના દરબારમાં આવેલા રામ નાના અત્યારે, અને એમણે કીધું કે મારે યજ્ઞનું રક્ષણ કરવું છે, એના માટે રામ અને લક્ષ્મણને મોકલો. એટલે દશરથ રાજા બધા રાક્ષસો પાસેથી યજ્ઞનો બચાવ કરવા માટે રામ લક્ષ્મણને મોકલે છે. રસ્તામાં જતા જતા અને ત્યાં રહેતા વખતે વિશ્વામિત્રને ખરેખર રામને આધ્યાત્મિક ઉપદેશ આપવાનો હતો, ઉપદેશ આપવાનો હતો. એ પ્રમાણે ઉપદેશ આપે છે અને એને સમજાવે છે, અને એમાં આ બધી સાત ભૂમિકાઓનું વર્ણન જોવા મળે છે. હે રામ, પહેલા તબક્કામાં તું આ અનુભવ કરીશ, બીજા તબક્કામાં આવો અનુભવ કરીશ, ત્રીજા તબક્કામાં આવો અનુભવ કરીશ. આ જે બધું ચર્ચાઓ છે આખી વિશ્વામિત્ર સાથે તેની વશિષ્ઠ સાથેની એ વખતે થોડી ઘણી, એ જે ગ્રંથનું નામ છે યોગ વશિષ્ઠ, બહુ ઉત્તમ ગ્રંથ છે, વેદાંતનો સાધનાની દૃષ્ટિએ સમજાવતો ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ યોગ વશિષ્ઠ કરીને પુસ્તક છે. એમાં આ બધું વર્ણન છે, સપ્ત ભૂમિકા એ વર્ણન છે. આપણે આ બધી ભૂમિકાઓમાંથી પસાર થતા વખતે સમજી લેવું જોઈએ અંદર કે હું કઈ ભૂમિકામાં કામ કરી રહ્યો છું, અત્યારે મારી કઈ ભૂમિકામાં જવું છે. માતાજી એ પ્રમાણે આ માતાજીએ સાત ભૂમિકાઓનું વર્ણન કર્યું નથી, પણ માતાજી અહીંયા શું કહે છે કે હું શરીરના કોષોમાં પણ પ્રવેશીને ત્યાં પણ તારું કાર્ય કરવા માગું છું, અંતિમ સાતમો તબક્કો છે, જ્યારે આખા શરીરનું પણ રૂપાંતર કરવાનો પ્રયત્ન થઈને પ્રભુ સાથે એને જોડી દેવાનું છે શરીરને પણ. તો આ રીતે માતાજી કહે છે કે હું શરીરના કોષોમાં કાર્ય કરતી હતી તે વખતે અચેતનો અચેતનનો જે ભયંકર સ્વરૂપ છે મેં જોયું, પણ છતાં મને એમ લાગ્યું કે પ્રભુ કૃપાથી હું એમાંથી પાર પડી જઈશ, અને પાર પડી ગયા માતાજી. અચેતન શું છે આપણું? તો અચેતન એટલે આપણા હજારો જન્મોમાં જે કંઈ આપણે કર્મો કરેલા હોય એના બધા સંસ્કારોનો ભેગો થયેલો એક છે. આપણા મકાનમાં એક ભાગ એવો હોય છે માં તૂટેલી ફૂટેલી બધી ભંગાર વસ્તુ એમાં રાખી દેવામાં આવે છે, ત્યાં બાવાઝાળા ભાજે તો પણ આપણે ચિંતા કરતા નથી. બંડકિયું જેને કહે છે, બંડકિયા જેવું હોય છે એ, તો એની સાફસફાઈ કોઈ કરતા નથી, દરવાજો બંધ રાખે ફક્ત, બાકી આખું ઘર સ્વચ્છ રાખે, પણ એ ભંડકિયામાં કોઈ પ્રવેશતા નથી, એમાં ફક્ત તૂટેલી કોઈ વસ્તુ હશે ફેંકી દેવાની. એમાં આપણા સ્વરૂપનું એક ભંડકિયું છે, એમાં આપણને જે વિચારો ગમતા ન હોય આ હોય બધા અંદર ઓલા ભંડકીમાં ફેંકી દે, ત્યાં બંધ કરી નાખે, સીલ કરી રાખે છે. આમાંથી જે બધું તૈયાર થાય છે રસાયણ એને હું આપણે અવચેતન કહીએ છીએ, અચેતન કહીએ છીએ. એ જે આપણા એને સંચિત કર્મ કહે છે, આપણા ધર્મમાં સંચિત કર્મ, ભેગા થયેલા કર્મો આપણા, અને એ કર્મોમાંનો થોડોક ભાગ આ જન્મમાં ભોગવવા માટે જુદો પડેલો હોય છે આપણે. હવે જે જુદો પડેલો ભાગ છે એના પાછા બે ભાગ પડે છે, એકને કહેવાય છે ક્રિયમાણ કર્મ, એકને કહેવાય છે પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ કર્મ એટલે આ તબક્કે હમણાં જે કર્મો તમને ફળ આપી રહ્યા છે, તમે જે ભોગવી રહ્યા છો, સુખ દુઃખ બુદ્ધ ભોગવી રહ્યા છો, જે કર્મો પરિણામ આપતા હોય છે એને ક્રિયમાણ, સક્રિય બનેલા ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. અને જે હજી આપણું જે આયુષ્ય બાકી છે એમાં ભોગવાના બાકી છે હજી, પણ આ જીવનમાં ભોગવાના છે, એ પ્રારબ્ધ કર્મ આપણા. તો આ રીતે આપણે ભોગવવાનો બધો પ્રયત્ન કરતા હોય છે, પણ માતા આપણી સાધનામાં શું કરવાનું હોય છે કે આપણે આ ક્રમશઃ થોડોક ભાગ લઈને એ ભોગવવો એવું નથી, તો સીધું એ ભંડકીયામાં ચાલી જવું ને ત્યાં ધડાકો કરીને બધું ખલાસ કરી નાખવાનું, બધા કર્મોનો જ નાશ કરી નાખવાનો આપણે. એ પ્રકારે આપણી સાધના છે. માતાજી કોષોની સાધના કીધી છે, કોષોની સાધના એવી છે, આ બધા સંસ્કારો છે ભૂતકાળના જન્મો જન્મના, એ આપણા શરીરના કોષોમાં દબાઈને પડેલા છે, અને શરીરના કોષો પછી પોતે એ પ્રકારના આંદોલનો નિર્માણ કરે એટલે એ પ્રકારના વિચારો ભાવનાઓ આપણામાં નિર્માણ થવા લાગે મનમાં આપણા. તો કોષોને જ આપણે શુદ્ધ કરી નાખીએ તો એ ભંડકીઓ સાફ થઈ જાય પોતાને મળે. આને કહેવાય કર્મનો ક્ષય, ધર્મગ્રંથોમાં વર્ણન છે, એને કહેવાય છે કર્મનો નાશ અથવા કર્મોને બાળી નાખવા, એમ કે છે ભસ્મ કરી નાખવાના. આ પ્રકારે માતાજી એ પ્રક્રિયા ત્યાં કરી રહ્યા હતા કે જ્યારે કોષોમાં પ્રવેશ્યા ત્યારે આ અચેતનનો સમગ્ર જે સંચિત કર્મોનો જે હતો જથ્થો એ આખો નાશ કરી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ નાશ થઈ રહ્યો હતો, પણ એના નાશ વખતે ઘણા જણા કર્મો બહાર છટકે અને જીવનમાં વિવિધ પ્રકારના પરિણામો નિર્માણ કરતા હોય છે. બધા કંઈ નાશ પામે નહીં, તમે ભંડકીમાં જાઓ ભંડકીઓ સાફ કરો તો પણ અનેક થોડી ધૂળ તો તમને ચોંટી જ જાય, એમ એ વખતે પણ તમારા ઉપર ખરાબ પરિણામો, ખરાબ વિચારો, ખરાબ વાતાવરણ નિર્માણ થવા લાગે છે. માતાજી એનો વિચાર કરે છે. તો માતાજી કહે છે તારા વિનાનો જીવન મૃત્યુ જેવું સનાતન નર્ક બની ગયું છે. આ જીવન કેવું, પોતે સાધના કરી રહ્યા છે પણ જીવના બધે ઠેકાણ નિરાશા 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 દેખાવા માંડે છે. પ્રભુ તારા શત્રુનો તું શું વિજય થવા દઈશ? તો પ્રભુ શું તારી ઈચ્છા છે કે આ બધા વિજયી થાય અને હું હારી જાઉં? તને જો ખરેખર યશસ્વી થતો તો હું તારા માટે લડી રહ્યો છું, તારે મને મદદમાં આવવું પડશે, મારે મને સત્વારો આપવો પડશે, મારા પડખે ઉભારવું પડશે, એમ માતાજી કહે છે. અસત્ય કુરૂપતા અને વેદનાને તું શું વિજય આપવા દઈશ? આ જે દુઃખ વેદના છે, અત્યાચાર છે, આને શું તું આ ત્રાસા પડીશ? તમે આજનો સમાજ જુઓ, બધું ઉભરાઈને બહાર આવી રહ્યું છે. તમે જોશો, તમે જો રોજનું છાપું વાંચો તો 70-80% તો તમે ખૂન ખરાબા લડાઈ ઝઘડા બળાત્કાર એના સિવાય કોઈ વસ્તુ જ નથી, એના બસ એ જ ન્યૂઝ વધારે છે. આપણા સારા ન્યૂઝ કે અહીંયા સારું કામ થયું છે એવું તો ભાગ્યે જ ક્યાંક ખૂણામાં જોવા મળશે. તો આ બધો આખો સમાજનું આજે અવચેતન જે ઉભરાઈને બહાર આવી રહ્યું છે. માતાજી કહે છે જે અતિચેત અતિ મનસે અવતરણ કર્યું એના દબાણને કારણે બધું ઉભરાઈ રહ્યું છે. આપણું ભંડકીયું આખો માનવજાતનો ભંડકીયું સાફ થવાના પ્રયત્ન થઈ રહ્યા છે, સાફ કરી રહ્યા છે બધા. તો આ રીતે તો બધે ઠેકાણે તમે જોશો અત્યાચાર ને આ છે, તો પ્રભુ બધે ઠેકાણે એ લોકો યશસ્વી થઈ રહ્યા છે અને અમને તો યશ મળતું જ નથી. તો શું અમે આ રીતે મરી જવાનું છે? માતાજી પ્રશ્ન પૂછે છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ તું અમને મદદ કર. અમે જાણીએ છીએ કે અમારામાં તારી મદદ લેવાની ક્ષમતા નથી, યોગ્યતા નથી અમારી. તું કૃપા કરે અમારા પર એવી યોગ્યતા અમારી નથી, અમે જાણીએ છીએ. એટલું પણ નહીં, આ પૃથ્વી છે એ પણ તારી કૃપા ઝીલવા માટે તૈયાર નથી, એ પણ અમે જાણીએ છીએ. પણ છતાં પણ તારી કૃપા ઉપર ભરોસે, પ્રભુ કૃપાના ભરોસા અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ તું આવીને મદદ કર. એ વખતે માતાજીના આખા મનમાં એક અસીમ ઝળહળાતો પ્રકાશ થઈ જાય છે, સર્વવ્યાપી પ્રકાશ દેખાય છે અને એમાંથી અમુક શબ્દો માતાજીને સંભળાય છે. શું શબ્દો છે? હિંમત ન હરીશ, દૃઢ થા, શ્રદ્ધા રાખ, હું આવું છું, હું આવી રહ્યો છું. આ તું કે છે એ જ કાર્ય કરવા માટે હું આવી રહ્યો છું, એ પ્રકારે માતાજીને આશ્વાસન આપ્યું. આ આશ્વાસન પ્રભુએ આપ્યું છે 1931માં. આપણને ખબર નથી પ્રભુ કયા સ્વરૂપે આવીને કામ કરી રહ્યા છે. અત્યારે તો આપણે કોઈ પ્રભુને ઓળખતા નથી કે કોણ આવ્યું છે પ્રભુ તરીકે, આપણને કંઈ ખબર નથી કોણ આવ્યું છે. પણ સાધુ સંતો સંકેત આપે છે કે ના, હવે ખરેખર પ્રભુનો વિજય થવાની શરૂઆત થવાની છે. અને એ લોકોએ ઉલ્લેખ કર્યો છે, રણછોડદાસ બાપુએ પણ ઉલ્લેખ કર્યો છે કે 2012ના અંત પછી તમને કંઈ ભગવાનનું કાર્ય થતું દેખાશે. ત્યાં સુધી આ અંતિમ તબક્કો છે આપણો, કે જેમાં આપણે યાતના દુઃખ ભોગવવાના છે. આ વર્ષ હતું એમ સમજો, કસોટીનું વર્ષ છે. તે પછી એમણે આશ્વાસન આપ્યું છે કે ના, તે પછી પ્રભુનો વિજય થવાની શરૂઆત થશે. હવે આ વિજય કોણ અપાવશે આપણને ખબર નથી કોણ અપાવશે. આપણા પુરાણોમાં જે પરંપરા છે એમાં જે કલ્કી અવતાર આવવાનો છે એમ કે છે. કલ્કીનો અર્થ છે કલ્ક એટલે ખાંડણીઓ, ખાંડવાની વસ્તુ હોય ને એને કલ્ક કે, ખરલ ખરલ જે હોય ને એને કલ્ક કે સંસ્કૃતમાં. કે એમાં આ જે જુદા જુદા ધર્મો છે, હિન્દુ ધર્મ અને ક્રિશ્ચન ધર્મ અને ઇસ્લામ ધર્મ અને યહૂદી ધર્મ, પારસી ધર્મ વગેરે બધા, બધાને ખરલ નાખીને વાટી નાખવામાં આવશે, બધાને એક કરી નાખવામાં આવશે અને એનો નિચોડ તરીકે જે હશે એટલું જ લેવામાં આવશે આગળ. આ આને કહેવાય ખલ્ક, કલ્કી શબ્દ એના પરથી આવ્યો છે, ધ્યાન રાખજો. એટલે હવે જે આવવાનો છે, અને શ્રી અરવિંદે આ જ કાર્યની શરૂઆત કરેલી. શ્રી અરવિંદે ખરેખર આ જ કાર્યની શરૂઆત કરી કે બધા ધર્મોનો સારભૂત ધર્મ છે, બધા અધ્યાત્મનો સારભૂત અધ્યાત્મ છે, એ સ્વીકારીને આપણે આગળ જવું જોઈએ, એ એમનો મૂળ આગ્રહ છે. તો આ શ્રી અરવિંદનું કાર્ય આગળ કરવા માટે કોણ આવવાનું છે આપણે ખબર નથી. શ્રી અરવિંદ તો 50માં ચાલ્યા ગયા, પણ હવે કોઈક આવશે એવું લાગે છે, કોઈક નિર્માણ થશે કે જે શ્રી અરવિંદની જે સાચી પરંપરા છે એને પ્રકટ કરશે અને એ પ્રમાણે હવે કાર્ય કરશે. કે એમાં બધા કર્મકાંડ આ તે બધા જે બાહ્ય વસ્તુ છે ધર્મમાંની બધી નીકળી જશે. કે તમે આમ કરવું જોઈએ, તમે આમ કરવું જોઈએ, તમે પ્રાયશ્ચિત કરવું જોઈએ, તમે આ દાન આપવું જોઈએ, આ દક્ષિણા આપવી જોઈએ, આમ કરવું જોઈએ, પીલા ટપકા કરવા જોઈએ, અને તમારે આવા જ કપડાં, દરેકના કપડાં જુદા હોય છે. બૌદ્ધ ધર્મ હોય તો ધોળા કપડાં પહેરે, જૈન ધર્મ હોય તો પણ ધોળા, જૈન ધર્મ હોય તો શ્વેત કપડાં પહેરે, બૌદ્ધ ધર્મ હોય તો પીળા કપડાં પહેરે, ઇસ્લામ ધર્મ હોય તો કાળા કપડાં પહેરે, હિન્દુ ધર્મ હોય તો ભગવા કપડાં પહેરે. ટ્રેડમાર્ક છે બધા, જાણે આ બધા નીકળી જવાના છે બધા. અને ફક્ત બધા ધર્મનો સાર તત્વો છે એટલું લઈને માનવજાત આગળ જવાની છે. આ બધા ચોથા ફેંકી દેવાના છે આપણે. અને આપણે એ પ્રક્રિયા, જો આપણે માનવજાત સાથે આગળ વિકાસ કરવો હોય તો આ બધા બંધનોમાંથી આપણે ધીમે ધીમે પોતાને મુક્ત કરતા રહેવું જોઈએ. કે આ કર્મકાંડને મહત્વ આપણને, પણ અંદર તમે શું અનુભવો છો, અંદર પ્રભુને કેમ અનુભવવા, એને જ મહત્વ આપવાનું છે આપણે. બાહ્ય વસ્તુને ધીમે ધીમે જતી કરવી પડશે આપણે. તો આ રીતે માતાજીને આશ્વાસ મળ્યું છે હું આવું છું, એટલે પ્રભુ આવે તો પ્રભુને આવવા માટે વાતાવરણ તૈયાર કરવું એ જવાબદારી આપણી છે, અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવું એ જવાબદારી આપણી છે. આપણે એ કાર્ય કરવાનું છે કે પ્રભુને અનુકૂળ વાતાવરણ મળે, અનુકૂળ વ્યક્તિઓ મળે એમને. આજે હવે છેલ્લી પ્રાર્થના 23 ઓક્ટોબર 1937. આ પ્રાર્થના અતિશય મહત્વની છે અને કૌંસમાં લખેલું છે એના માટે પ્રભુની સેવામાં રહેવા ઈચ્છનાર માટે એક પ્રાર્થના. જે પ્રભુની સેવા જે કરવા ઈચ્છે છે કોઈ પણ પ્રકારે એના માટેની પ્રાર્થના છે. પણ આ ફક્ત પ્રાર્થના નથી, તો આપણે પ્રભુની સેવા કઈ રીતે કરવી એ સમજાવનારી પ્રાર્થના છે. પ્રભુની સેવા આપણે કેમ કરવી જોઈએ, ને અત્યારે આપણે વાત કરી કે આપણી ભૂમિકાઓ બદલાતી હોય છે પ્રભુની સેવા કરતા વખતે. જે વખતે તમને એમ લાગે કે હું અને પ્રભુ જુદા જ નથી જ, અને પ્રભુ મારા દ્વારા કોડિયા દ્વારા પોતે કામ કરી રહ્યા છે અને બધા લોકો છે એ પણ પ્રભુના જ આવિર્ભાવો છે, આ પ્રકારનો એકત્વમ અનુપશ્યતા, એકતા, એક જ પરમ ચેતનાને જોશે અને એ ભાવનામાં રહીને જે કામ કરશે એ સાચી રીતે શુદ્ધ રીતે પ્રભુનું કાર્ય કરે છે. બાકી બધા પ્રભુના કાર્ય કરતા હોય છે, પણ દરેકના તબક્કા હોય છે. એવા પણ હોય છે કે પ્રભુનું કાર્ય કરતા હોય છે પણ એની પાછળ એનો અહંકાર સંતોષાતો હોય છે. જો હું પ્રભુનું કાર્ય કરું છું, બીજા તો કોઈ કરતા નથી, બીજો આમ કરતો નથી, હું તો કરું છું, આ પૂર્ણ માણસ નથી, અધૂરો જ છે, એને ઘણું આગળ વધવાનું છે. તો આ રીતે આપણે પણ સમજી લેવાનું છે કે પ્રભુનું કાર્ય કરતા વખતે આપણે કઈ ભૂમિકાથી કાર્ય કરે, અધૂરી ભૂમિકા છે કે પૂર્ણ ભૂમિકા છે. અંતિમ ભૂમિકા છે કે જોવું પડશે, આપણે અંતિમ ભૂમિકા જવું જરા મુશ્કેલ છે, બહુ જ અશક્ય, બહુ જ મુશ્કેલ વસ્તુ છે. પણ આપણે આ જિંદગીમાં એ અંતિમ તબક્કે જવાનો પ્રયત્ન અંદરથી કરવો જ જોઈએ. આપણે જો પ્રાર્થના શું છે, હે વિઘ્ન માત્રના વિજેતા, તારો જય હો પ્રભુ. હે વિઘ્ન માત્રના વિજેતા, વિઘ્ન કયા વિઘ્નો છે? બે પ્રકારના વિઘ્નો હોય છે, બહારના અને અંદરના. આપણે જ્યારે પ્રભુનું કાર્ય કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે બે પ્રકારના વિઘ્નો આવતા હોય છે, એક બહારના વિઘ્ન આવતા હોય છે, એક અંદરનું વિઘ્ન હોય છે. બહારના વિઘ્નો એટલે એવી રીતે હોય છે કે જ્યારે પ્રભુનું કાર્ય કરવાનો સમય આવે એ વખતે તમને કુટુંબનું કઈ જવાબદારી આવી જાય, આમ કરવું છે, કોઈ આમ થયું, નામ થયું, જે કંઈ હોય, કુટુંબની વ્યક્તિઓ એવી હોય કે જે તમારી ભાવના સમજી શકતી નહીં તો એમ વિરોધ કરતી હોય કે તમે ત્યાં જઈ બે કલાક જાઓ છો ને અહીંયા બધું કામ પડ્યું રહે છે, આ બહારના વિરોધો છે, હવે આવવાના જ છે ધ્યાન રાખજો. અને આ તમે એક વખત પ્રભુનું કાર્ય શરૂઆત કરી દેશો ને તો પોતાને મળે આ બધા વિઘ્નો જીતાઈ જાય છે, પોતાને મળે છૂટવા માંડે છે. તમે એ વિઘ્નોને તોડી નાખવાનો, ભાંગવા નાખવાનો પ્રયત્ન કરશો તો વધારે વધશે, ભિયામણ થશે. એને વિરોધ કરો જ નહીં, ફક્ત આપણે શાંતિથી ભગવાનનું કામ કરવાનું, ભગવાન પોતે જ એ લોકો વિઘ્ન નષ્ટ કરશે. હે વિઘ્ન માત્રના વિજેતા, પ્રભુ વિજય કરે છે, આપણે વિજય કરવાનો, આપણે તો પ્રભુનું કાર્ય કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ બહારના છે એવા અંદરના છે. બહારથી બધા કે હા તમારે જવું છે, સમજો કે અંદરમાં જવું છે, જાઓ તમે ખુશીથી જાઓ, પ્રેમથી તમે અહીંયા આવો છો, પણ અહીંયા બેસીને મનમાં વિચાર આવે, ઘરના વિચારો આવે, બીજા કોઈ વિચારો આવે, આ અંદરના વિઘ્નો છે, આ અંદરના વિઘ્નો છે. એ પણ વિઘ્નો પ્રભુને કહેવું પડશે કે તમે મને જીતી દો, હું પ્રયત્ન કરું જ છું પણ તમે મને જીતાડો. અંદરના અને બહારના બંને વિઘ્નો આપણે જીતવાના રહેશે. હે વિઘ્ન માત્રના વિજેતા, તારો જય હો પ્રભુ. અમારી અંદર કશું પણ તારા કાર્યમાં વિઘ્નરૂપ ન બનો, તારા કાર્યમાં અવરોધરૂપ ન બનો. અમે જે કંઈ કાર્ય કરતા હોય એમાં અંદર અમારા કંઈ ખોટા વિચારો ના આવે વખતે. જ્યારે પ્રભુનું કાર્ય કરતા હોય છે ત્યારે પ્રભુનું જ સ્મરણ કરવું જોઈએ, ત્યારે પ્રભુનો સ્પર્શ અંદરથી મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે તમે પ્રભુનું કાર્ય કરતા હો, ફૂલ ચડાવતા હો, અગરબત્તી ચડાવતા હો, પ્રાર્થના બોલતા હો, આરતી કરતા હો અને મનમાં કોઈ જુદો વિચાર આવતો હોય તો એ પ્રભુનું કાર્ય નથી, ધ્યાન રાખજો. અંદરના વિઘ્નો છે તમારા બધા, એ તમારા જીતવા જ પડશે. તમારે અમારી અંદર કશું પણ તારા કાર્યમાં વિઘ્નરૂપ ન બનો, અવરોધરૂપ કોઈ વસ્તુ ન બની જોઈએ. અને પોતે જ અંદરથી સમજશો ને તો જ તમને પોતાના અવગુણો સમજાશે. લોકો કહેશે તમને નહીં ગમે, પણ તમે પોતે અંદરથી સમજશો ને તો જ તમને સમજાશે. લોકો કહેશે પણ નહીં તમને, કોઈકને એમ લાગે કે ના પ્રભુ માટે મારે આ વાત કરવી જોઈએ તો એ કહેશે તમને, એટલી વાત સાચી છે. પણ ન કહેનારા જ વધારે હશે કે આપણે શું કરવું છે ભાઈ, એને જેમ કરો એમ ભલે કરતો હોય. આપણે જ આપણા અવગુણો શોધી કાઢવા પડશે. અમારી અંદર કશું પણ તારા કાર્યમાં વિઘ્નરૂપ ન બનો, તારા આવિર્ભાવમાં કશું પણ વિલંબરૂપ ન બનો. કોઈ પણ વસ્તુ વિલંબરૂપ ન બનો. કાર્ય પ્રભુનું કાર્ય હાથમાં લીધું હોય, આજે નહીં આવતીકાલે કરશું, પરમ દિવસે જે એવીશ કામ કરી દઈશ, અત્યારે નથી, મને મૂડ નથી આજે, એવું ન હોવું જોઈએ. પ્રભુનું કાર્ય હાથમાં લીધું કે ન તમારે મૂડ જોવો જોઈએ, નહીં શરીરની સ્થિતિ જોવી જોઈએ, તમારે પ્રભુનું કાર્ય કરવું પડશે. યોદ્ધાના જેમ તમારે કામ કરવું પડશે, એ હિંમત રાખવી પડશે. તારા આવિર્ભાવમાં કશું પણ વિલંબરૂપ ન બનો. આપણે અવરોધરૂપ, આમાં પણ બહારના પણ અવરોધો છે, અંદરના પણ અવરોધો છે, એ કોઈ પણ વિલંબ ન થવા દેવું જોઈએ. પ્રભુના કાર્યમાં યોગ્ય વખતે યોગ્ય સમયે કામ પૂરું કરવું જોઈએ. સર્વ પદાર્થોમાં પ્રત્યેક પળે તારી ઈચ્છા પૂર્ણ થાવ. સર્વ પદાર્થોમાં પ્રત્યેક પળે તારી ઈચ્છા પૂર્ણ થાવ. જે કંઈ પ્રભુ તારી ઈચ્છા હોય, જે કઈ રીતે ઘટના કરવાની, એ તારી ઈચ્છા પૂર્ણ થાવ. આનો બીજો અર્થ એમ છે કે આપણે ખોટી રીતે અપેક્ષા કરવાની નહીં કે મારે આમ જોઈએ. પ્રભુની ઈચ્છા પ્રમાણે થશે અને એ પ્રમાણે જ થવું જોઈએ. તમે સ્વીકારી લેવાનું કે જો પ્રભુની ઈચ્છા એ પ્રમાણે છે, મેં સ્વીકારી લીધું છે. સમજી ગયા તમે? માતાજી એમ કહેતા કે આપણને આપણા વિકાસ માટે કુટુંબમાં જે ગોઠવ્યા છે, એ કુટુંબમાંનો દરેકનો સ્વભાવ એવી રીતે ગોઠવ્યો છે, સિલેક્ટ કરીને પ્રભુએ, કે તમારો વિકાસ થાય. એમાં તમને વિરોધ કરનારા લોકો પણ હશે, મદદ કરનારા લોકો પણ હશે. સમજી ગયા તમે? વિરોધ કરનારા લોકો છે એટલે તમારા શત્રુ છે એવું સમજતા નહીં. પ્રભુએ ગોઠવેલી વ્યક્તિ છે, એ ટીકા કરીને તમને સીધા લાઈન પર લાવશે. એની ટીકા શું છે સમજી લ્યો, અને એટલા પૂરતું તમે પોતામાં ચેન્જ લાવવો પડશે તમારે. એની ટીકાની પણ જે સપોર્ટ કરે છે એમની પણ મદદ લ્યો. તો આ રીતે સર્વ પદાર્થોમાં પ્રત્યેક પળે તારી ઈચ્છા પૂર્ણ બનો. પ્રભુની ઈચ્છા એ છે કે તમારે આટલા વિરોધી વિચારો હોવા છતાં, વિરુદ્ધ જુદી જુદી પ્રકૃતિ હોવા છતાં પણ તમારે કુટુંબ તરીકે રહેવાનું છે, તો ઉદાર દિલથી તમે કુટુંબ તરીકે બધાને સ્વીકારો, પ્રેમ કરો, જે છે એવા સ્વીકારો એને. એ પ્રકારે એમને સ્વીકારી લેવા છે અને એનું ભલું થાય એ પ્રકારે જ આપણે કામ કરતા રહેવાનું છે. એ સમજે કે ન સમજે, તમારી ટીકા કરે કે ન કરે, એના તરફ ધ્યાન ના આપો, પણ એનું ભલું થાય એ રીતે એ વસ્તુ આપણે વિરોધ કરવો નહીં. અહંકારથી એને દબાવી દેવાનો પ્રયત્ન કરવો નહીં, તો જ પ્રભુની જે ઈચ્છા હશે પૂર્ણ થશે. તારી સમક્ષ અમે આવ્યા છીએ એટલા માટે કે તારી ઈચ્છા અમારામાં સિદ્ધ થાય. અમને જન્મ આપ્યો છે તો અમારી દ્વારા પ્રભુ તારે પ્રકટ થવું છે, તારે કાર્ય કરવું છે. તો કયા પ્રકારનું તારે કાર્ય કરવું છે એ સમજવા માટે અમે તારા પાસે આવીએ છીએ. શાંત બેસીને ધ્યાન કરશો તમે, તમને અંદરથી ઉગી નીકળશે કે તમારે શું કામ કરવાનું છે. એ જ કામ કરો, પછી બીજા કામમાં માથાકૂટ નહીં કરવાની. આપણે એટલું જ કામ કરતા રહ્યો શાંતિથી આપણે. અને જ્યારે પ્રભુની ઈચ્છા હશે એ કામ બંધ કરવાની, પ્રભુ પોતાને બંધ કરી દેશો, પછી નિર્લેપ થઈને બહાર નીકળી જાઓ. એકદમ નિર્લેપ રહેવું જોઈએ આપણે. અમારામાં સિદ્ધ થાય તારી ઈચ્છા, અમારામાં સિદ્ધ થાય અમારા એક એક તત્વમાં, અમારી એક એક પ્રવૃત્તિમાં, અમારી ચેતનાના ઉચ્ચોચ્ચ શિખરથી માંડીને અમારા શરીરના નાના નાના અણુ સુધી, એમાં તારી ઈચ્છા પૂર્ણ થવી જોઈએ. દર વખતે આપણે બુદ્ધિથી ન નિર્ણય લેતા માતાજીને સમર્પણ ભાવથી માતાજીને જ પૂછી લેવું પડશે. અંદર ધ્યાનમાં પૂછો કે માં આ પ્રકારનું મને સમજાતું નથી, આ શું છે, આ મને સમજાવો. બે ત્રણ દિવસ તમે સતત પ્રાર્થના કરશો એટલે અંદરથી જવાબ આવશે પોતાને વડે. એ સ્વીકારી લ્યો અને પછી એ તમને ગમે કે ન ગમે એનો વિચાર કરો નહીં, અને એ પ્રમાણે વર્તન કરવાની શરૂઆત કરી દો. આ પ્રકારે સાચી રીતે વર્તવું એ સાચું છે. અમારી નિષ્ઠા કેવળ તારામાં જ રહો. અમારી નિષ્ઠા તારામાં જ રહો, બીજી તરફ નિષ્ઠા રાખવાની જરૂર નહીં. આપણે સંપૂર્ણ અને સદાયને માટે, સંપૂર્ણ અને સદાયને માટે તમારી એવી અપેક્ષા હશે કે પ્રભુનો કાર્ય કરતા કે તમને બધે ઠેકાણે માન મળશે, માન મળતો મળશે, એવી અપેક્ષા પણ રાખતા નહીં. વિરોધો પણ આવશે, એ વિરોધોને પણ તમારે વટાવી જવાના છે. તમારે જો તમે એમ લાગશે એવું કે દુઃખ થાય તમને, તો સમજી લેજો કે તમારી નિષ્ઠા પ્રભુ કરતાં તમારા અહંકાર પોષવામાં વધારે છે. પોતે જ પોતે સમજી લેવાનું છે અંદરથી. અને મારે અહંકારને પોષવા માટે હું કંઈ પ્રભુનો કાર્ય કરતો નથી, મારે કંઈ બિલ્લા લગાડીને ભરવું નથી, સર્ટિફિકેટ લેવા નથી મારે. તો એ સમજી લો કે અહંકારની રમત છે, એમાંથી બહાર નીકળી જાઓ, મુક્ત થઈ જાઓ એમાંથી. અમારે નિષ્ઠા કેવળ તારામાં જ રહો સંપૂર્ણ ને સદાયને માટે. અમારે કેવળ તારા પ્રભાવમાં રહેવાનું છે, અન્ન કોઈ ના નહીં. તારા પ્રભાવમાં રહેવું છે એટલે અંદરથી જે ઉગી નીકળે પ્રભુનો પ્રકાશ એ ધારણ કરવાનો પ્રયત્ન કરો, અને એમાંથી જે સંદેશા મળે, એમાંથી જે ઉગી નીકળે એ જ તમે સ્વીકારો. સાધકને ફસાવનારું મન અને બુદ્ધિ એવા છે કે બુદ્ધિ નિર્ણય લે છે પોતે જ પોતાના અનુભવથી, પોતાના સૌ જિદ્ધ પ્રમાણે, અને એમ કહે છે ના મને ભગવાનનો આદેશ છે, મને ભગવાને સુજાડ્યું ને. ભગવાનના નામે ખપવાનો બહુ આપણે પ્રયત્ન હોય છે, ખોટા પ્રયત્ન હોય છે આપણા. ભગવાન જ્યારે સુજાડે છે ત્યારે એમાં કોઈને પણ ઉદ્વેગ હોતો નથી, શાંતિમાં વાત પતી જતી હોય છે. ઉદ્વેગ થતો હોય છે તો સમજી લેવાનું કે એમાં પ્રભુની ઈચ્છા થોડીક જુદી જ છે. અમારે કેવળ તારા પ્રભાવમાં રહેવાનું છે, અન્ય કોઈના નહીં. અમે તારા પ્રત્યે હૃદયના ઊંડાણમાંથી તીવ્ર ભાવે કૃતજ્ઞ રહેવાનો ભૂલીએ નહીં, સતત કૃતજ્ઞ રહ્યો. તમે પ્રભુનું કાર્ય કરો છો કારણ એવી ક્ષમતા તમને પ્રભુએ આપેલી છે એના માટે. તમને જો ક્ષમતા જ આપેલી હોય તમે શું પ્રભુનું કાર્ય કરી શકશો? તમે કઈ સાધના વિશે સમજો છો એવી ક્ષમતા આપી છે એટલે સાધનાની શરૂઆત કરો છો. એટલે કૃતજ્ઞ રહ્યો, દર વખતે પ્રાર્થના કરો કે પ્રભુ તું મારા પડકે રહે, મારી આંગળી ઝાલ અને મને આગળ વધાર. હું કંઈ સમજતો નથી, હું નાનું બાળક છું, અભૂત બાળક છું, મૂર્ખ બાળક છું, તારે મને સાચવી લેવાનું છે. આ પ્રકારના નમ્ર ભાવે પ્રાર્થના કરતા રહેવું પડશે. તું હર પળે અમને અદ્ભુત વસ્તુઓ તારી પ્રસાદી રૂપે આપી રહ્યો છે. તું હર પળે અમને અદ્ભુત વસ્તુઓ તારી પ્રસાદી રૂપે આપી રહ્યો છે એનો અમે કદી દુર્વ્યય ન કરીએ. આપણને જીવનમાં જે કંઈ વસ્તુઓ મળતી હોય, કપડાં મળતા હોય, દાગીના મળતા હોય, કંઈ ઘરમાં કંઈ આરામ માટેની વસ્તુઓ મળતી હોય, ખાવા પીવા મળતું હોય, દરેક વસ્તુ છે એ પ્રભુએ આપેલી છે એમ રાખજો. અને પ્રભુએ આપેલી વસ્તુ હોય તો એનો ખોટો ઉપયોગ ન થવો જોઈએ. તમે જોશો સત્તરણનો પ્રસાદ કોઈએ તમને આપ્યો અને હાથમાંથી થોડોક નીચે પડી ગયો, તમે શું કરશો? તરત નીચે વળીને કણે કણ ભેગા કરી લો છો, દુર્વ્યય ન થવો જોઈએ. પણ આ ભાવ તમને બીજી વસ્તુ માટે રહેતો નથી. તમને તમારા દીકરાએ, દીકરીએ, પુત્ર વધુએ કે કોઈએ પણ સાડી લાવીને આપી તો એ પણ પ્રભુની પ્રસાદી જ છે. જેવી સત્યનારાયણની પ્રસાદી પવિત્ર છે એ પ્રકારે પ્રભુની ઈચ્છા છે, પ્રભુએ પ્રેમથી તમારા માટે મોકલેલી છે. તો એ વખતે એ સાડી વાપરતા વખતે એટલી જ કૃતજ્ઞતાપૂર્વક વાપરવી જોઈએ, એટલી જ સાચવીને વાપરવી જોઈએ, ફાટી ન જાય, કાળજી રાખો, બરાબર ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત રાખવી જોઈએ, સારા ભાવથી રાખવું જોઈએ. જે કંઈ તમને જીવનમાં વસ્તુ મળે ખૂબ કાળજીપૂર્વક વાપરો. તમે બોલપેન આપ્યું હોય તો બોલપેન પણ શું સાચવીને વ્યવસ્થિત ફેંકા ફેંક નહીં કરવાનું. કોઈ પણ સવારે ઉઠ્યા હોઈએ તો જોજો, તમે સવારે ઉઠ્યા પછી આપણે બ્લેન્કેટ, ઠંડીના દિવસે બ્લેન્કેટ ઓળ્યું હોય, ઉઠીને એમનામ ચાલ્યા જાય છે, બ્લેન્કેટ એમનામ પડ્યું હોય છે, અડધો પોણો કલાક એમનામ પડ્યું હોય, પછી આપણે એને ઘડી કરીએ. હાલ સ્વાભાવિક રીતે જોઉં છું, હું મારા પોતાના અનુભવ જોઉં છું, પણ પછી મને એમ લાગ્યું કે નહીં, આખી રાત પ્રભુની ઈચ્છાથી બ્લેન્કેટે મને ઠંડી ન લાગવા દીધી, મને હું પાપી, એની મેં આ કદર કરી કે એમના ફેંકી દેવા દીધું, એમ ન કરવું છે મારે. હવે તો ટેવ પડી ગઈ છે, ઉઠ્યા પછી પહેલું કામ કરવાનું કે સંકેલીને દરેક વસ્તુ મૂકી દેવાની, દરેક વસ્તુ મૂકી દેવાની, તમારે યોગ્ય ઠેકાણે વસ્તુ મૂકી દો અને પછી જાઓ. દરેક વસ્તુની કદર કરતા શીખવું જોઈએ તમારે. જિંદગીમાં જે કંઈ વસ્તુ આપી છે એ પ્રભુની ઈચ્છા સિવાય તમને મળતી નથી, અને પ્રભુની ઈચ્છા હોય ત્યાં સુધી જ રહે છે, પછી ચાલી જાય છે. એટલે જે કંઈ વસ્તુ મળતી હોય ખૂબ જ કાળજીપૂર્વક, તમે આ ચશ્મા વાપરતા હો એ પ્રભુએ આપેલા છે, ચશ્મા ખૂબ કાળજીપૂર્વક વાપરો, કાળજીપૂર્વક સાફ રાખો, વ્યવસ્થિત રાખો. તમે જોશો કે તમારું જીવન એકદમ સુઘડ બની જશે, એમાં કોઈ અવ્યવસ્થા નહીં રહે તમારી વ્યક્તિગત પોતાના માટે. હું એમ નથી કહેતો કે તમે એમ વર્તો છો એટલે કુટુંબના બધા વર્તે, બધા તો પોતપોતાની રીતે વર્તતા હશે, પણ ઓછા ઓછી ભૂલ આપણેથી આપણા પોતાની રીતે સુધારી લેવો. દરેક વસ્તુ કાળજીપૂર્વક રાખવાનું. ઘરે જઈએ આપણે કપડાં બદલીએ, સમજો આ બહાર જવાના કપડાં જુદા હોય, ઘરમાં જુદા હોય, તો વ્યવસ્થિત ટીંગાડી દો જ્યાં ત્યાં રખડતો ન રખાય. નાતા વખતે સાબુ હોય તો સાબુ વ્યવસ્થિત મૂકો, બ્રશ વ્યવસ્થિત મૂકો, ઉલિયું વ્યવસ્થિત મૂકો. બધી પ્રભુની પ્રસાદી છે, ધ્યાન રાખજો. તો એના માટે એ પ્રકારે ભાવ લાવશો ને તો એ વસ્તુની તમને કિંમત સમજાશે અને એ વસ્તુ વેડફાશે નહીં. અને તમે જોશો કે આ મોંઘવારીમાં પણ તમે ઓછામાં ઓછા ખર્ચમાં રહી શકશો, આનંદથી રહી શકશો, અને ખર્ચો જરાય પણ નહીં થાય તમારો. તો આ રીતે માતાજી એમ કહે છે કે જે કંઈ વસ્તુ તમને મળી છે એનો દુર્વ્યય ખોટી રીતે ઉપયોગ નહીં કરવાનો. તમને પ્રભુએ પૈસા આપેલા છે તો પૈસાનો ઉપયોગ યોગ્ય ઠેકાણે જ કરો, તમે સમજીને કરો. પૈસા મળ્યા છે તો વેડફી નાખો, જેમ તેમ કરીને વેડફી નાખો ખોટું છે, ભગવાનનો દોષ છે, ભગવાનનો ગુનો છે, ધ્યાન રાખજો. ભગવાને તમને લક્ષ્મી આપી છે, લક્ષ્મી આ રીતે ખોટી વેડફવા માટે નથી આપી. તમારા માટે જે જરૂરી છે એટલું જ દો, બાકી બચાવી રાખો તમે, અથવા કોઈ સારા કામમાં વાપરો તમે, જ્યાં તમારે વાપરવી હોય ત્યાં વાપરો તમે. એ રીતે તમારે કાળી વાર થાય. અમારે કેવળ તારા પ્રભાવ રહેવા છે, અન્ય કોઈના નહીં. અમે તારા પ્રત્યે હૃદયના ઊંડાણમાંથી તીવ્ર ભાવે કૃતજ્ઞ રહેવાનું ભૂલીએ નહીં. તું હર પળે અમને અદ્ભુત વસ્તુઓ તારી પ્રસાદી રૂપે આપી રહ્યો છે, તેનો અમે કદી દુર્વ્યય ન કરીએ. કોઈ પણ વસ્તુનો આ રીતે કાળજી, નિષ્કાળજીથી તૂટી જાય, ભાંગી જાય એમ ન કરો. ખૂબ કાળજી રાખો, અમારવાની પ્રત્યેક વસ્તુ તારા કાર્યમાં સહકાર આપો. આપણાની દરેક વસ્તુ છે, આપણે જે કંઈ વસ્તુ છે એનો ઉપયોગ ભગવાનના કાર્ય માટે કેમ થાય એનો વિચાર કરો અને એ રીતે એને આયોજન કરો. તારા સાક્ષાત્કાર માટે સર્વ કંઈ તૈયાર થાઓ. પ્રભુ તારો સાક્ષાત્કાર થવા માટે અમારવાનું દરેક તત્વ તૈયાર થવા માંડે એવી અમારી ઈચ્છા છે. સર્વ સાક્ષાત્કારોના હે પરમ ગુરુ, તારો જય હો પ્રભુ. સર્વ સાક્ષાત્કારનો હે પરમ, બધા સાક્ષાત્કારો પ્રભુની કૃપાથી મળે છે, તમારી તાકાતથી મળતા નથી. એમ તમે કહો કે મારી હું આ પ્રકારે સાધના કરીશ તો મને આ સાક્ષાત્કાર થયો, અને એકાદો સાક્ષાત્કાર થયો તો વાહ હું શું તાકાત કરું છું, કેટલી બધી સાધના કરું છું, સમજવાની જરૂર નથી. પ્રભુની કૃપા સિવાય સાક્ષાત્કાર થતો નથી, પ્રભુની કૃપા જ છે. સર્વ સાક્ષાત્કારોના હે પરમ ગુરુ, તારો જય હો પ્રભુ. તારા વિજયમાં અમને શ્રદ્ધા આપ, અંતે તારો વિજય થશે. આજે આવતીકાલે કે હજાર વર્ષ પછી પણ વિજય તારો જ થવાનો છે, એમાં શ્રદ્ધા રાખ. અમારે એ રીતે કાર્ય કરવાનું છે. જીવંત અને જ્વલંત, અનન્ય અને અચલ, જીવંત જીવંત એ પ્રકારની શ્રદ્ધા એને કહેવાય કે એમાં તમે દરેક કાર્યમાં કૂદી પડો છો, વિચાર નથી કરતા, એને જીવંત કહેવાય. જ્વલંત, અનન્ય અને અચલ, અને એક વખત કોઈ કામ હાથમાં લીધું એટલે મંડ્યા રહ્યો એના પાછું શાંતિથી, પૂરું કરીને જ બહાર નીકળો, એ પ્રકારની શ્રદ્ધા રાખવી જોઈએ. તો આ છે પ્રભુની સેવામાં રહેનારા ઈચ્છનારા માટે એક પ્રાર્થના. આપણે આજે પ્રાર્થનાને ધ્યાન આ પુસ્તક આપણે પૂરું કરી રહ્યા છીએ. આજે બંધ કરી નાખ્યું.